તારીખ 8/5/1996 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન નંબર 3 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 3
પ્રશ્ન છે. વિકલ્પમાં તત્વના વિચારો તો ઘણા ચાલ્યા કરે છે, પણ તત્વ નિર્ણય સુધી પહોંચાતો નથી. વિકલ્પમાં તત્વના વિચારો સિવાય લાંબુ કાંઈ દેખાતું નથી. વિચાર સિવાય કાંઈ આગળની ભૂમિકા કોઈ હજી પ્રાપ્ત થાય એવું દેખાતું નથી. તો શું કરવું જોઈએ? પ્રશ્ન તો સારો પ્રયોજન છે. સામાન્ય રીતે ઘણા વખતથી તત્વનો અભ્યાસ કરતા હોય એવા મુમુક્ષુઓને આ મૂંઝવતો પ્રશ્ન ગણી શકાય. ઘણા વખતથી તત્વ વિચાર કરીએ છીએ, તત્વના ગ્રંથો વાંચીએ છીએ, અનેક વક્તાઓને શ્રવણ કરવાનું બનતું હોય છે, પણ આગળ કાંઈ વધાતું નથી. વિચાર અને વિચારની ભૂમિકા ચાલ્યા કરે છે. શું કરવું જોઈએ? આ સૂઝ નથી આવી. પ્રશ્ન શું બતાવે છે? કે પોતાને અંતરમાં માર્ગ પ્રત્યે વળવા માટેની જે સૂઝ આવવી જોઈએ એ સૂઝ આવી નથી, અને સમય ઘણો ચાલ્યો છે. તેનું સમાધાન કે પોતાના પુરુષાર્થની મંદતા છે એટલે આગળ જઈ શકતો નથી. અહીંયા પુરુષાર્થ એટલે સંવેગ. મુમુક્ષુની ભૂમિકામાં આત્મકલ્યાણ કરવા માટેનો જે વેગ, સંવેગ, જોર આવવું જોઈએ એ જોર નથી. મંદતા ઘણી છે એટલે જોર નથી, એટલે આગળ નથી જઈ શકતો. તત્વનો અભ્યાસ છે એટલે તત્વના વિચારો કર્યા કરે. અભ્યાસ છે, અભ્યાસ કરવાની ક્ષમતા છે, સૂક્ષ્મની અંદર એટલી શક્તિ છે કે તત્વનો અભ્યાસ કરી શકે એવી બુદ્ધિ છે. એટલે બુદ્ધિગમ્ય રીતે તત્વના વિચારો અભ્યાસ કરીને કર્યા કરે છે. પ્રશ્ન બરાબર છે કે અહીંયા એમ કહ્યું કે પુરુષાર્થની મંદતા છે એટલે સંવેગ નથી, તો મુમુક્ષુને એવો સંવેગ કેવી રીતે ઉત્પન્ન થાય અને ક્યારે ઉત્પન્ન થાય? પ્રશ્ન આ છે ને, આ પ્રશ્ન છે. જો જીવ પૂર્ણતાનું ધ્યેય બાંધે તો આવો સંવેગ ઉત્પન્ન થાય. ક્યારે ઉત્પન્ન થાય? પૂર્ણતાનું લક્ષ્ય બંધાય ત્યારે. એ પહેલા સંવેગ નથી આવતો, સંવેગ ત્યાર પછી આવે છે. કેવી રીતે? એનું વિજ્ઞાન છે, સાયન્સ છે કે પોતાને પૂર્ણ શુદ્ધ થવું છે અને અત્યારે પૂરેપૂરો અશુદ્ધ છે. પર્યાયમાં વર્તમાન અવસ્થા પોતાની સાવ તળિયે બેઠેલી છે, પોતે તળેટીમાં ઊભો છે અને ઉપર ટોચ સુધી પહોંચવું છે. આમ પોતાની ચાલ, વર્તમાન અવસ્થા અને પોતાનું લક્ષ્ય અથવા ધ્યેય, એનો તફાવત, ડિફરન્સ ઓફ પોટેન્શિયાલિટી, આ સમજાય છે. એ જ્યારે પોતે નિર્ધાર કરે છે કે મારે અહીં સુધી પહોંચવું જ છે, આ મારો લક્ષ્યાંક છે, આ લક્ષ્ય મારે સિદ્ધ કરવું જ જોઈએ, ગમે તેમ કરીને કોઈ પણ ભોગે હું કોઈ પણ ભોગ આપવા તૈયાર છું, મારી કોઈ શરત નથી. ગમે તે સમર્પણ કરવું પડે, શું કોઈ પણ ભોગ આપવો એટલે ગમે તે સમર્પણ કરવું પડે, મારે આ પ્રાપ્ત કરવું જ જોઈએ, તો એને સંવેગ ઉત્પન્ન થાય છે. જેમ આપણે ધારેલા સ્થળે પહોંચવું હોય, સમય ટૂંકો હોય તો આપણે ઝડપથી ચાલવું પડે, કે વાહન હોય તો ઝડપથી ચલાવવું પડે, સ્પીડ કરવી પડે, ચાલતા હોય કે વાહનમાં હોય સ્પીડ વધારવી પડે. સંવેગ છે એ પરિણામની ગતિ અથવા સ્પીડ છે, એ ક્યારે વધે કે પોતાને ખબર પડે કે મારી પાસે વખત ઓછો છે ને મારે કામ ઘણું બાકી છે, ઘણું ચાલવાનું બાકી છે. આવી વાસ્તવિક સમજણ સહજ સંવેગને ઉત્પન્ન કરે છે, જે મોટું ઓટોમેટિક પગ ઉપડવા માંડે, કે જો ધારેલા સમયે નહીં પહોંચાય તો આખો પ્રોગ્રામ ચોપટ થઈ જશે, બધું કામ બગડશે આપણું, આપણે પહોંચવું જરૂરી છે. એવી રીતે આમાં સંવેગ ઉત્પન્ન થઈ આવે છે, લક્ષ બંધાય ત્યારે. હા, પછી સતત અવલોકન ચાલુ થઈ જાય છે. આ વેગને કારણે, આ જોરને કારણે ભાવના પણ બળવાન થઈ જાય છે, સ્વરૂપ પ્રાપ્તિની પોતાનું કાર્ય એકદમ શીઘ્ર કરવાની વૃત્તિ રહ્યા કરે છે, અભિપ્રાય આખો ત્યાં બદલાઈ જાય છે, સંસારની ઉપાસનાનો અભિપ્રાય નિરસ્ત થઈ જાય છે, માત્ર મોક્ષ અભિલાષ એવો અભિપ્રાય ઘડાઈ જાય છે, અને તેથી એકમાત્ર મોક્ષને માટે જ પ્રયત્ન કરવો, પ્રયાસ કરવો, બધી શક્તિ મુક્ત થવા માટે જ વાપરવી, આવો અભિપ્રાય થાય છે, અને એ અનુસાર પ્રયાસ પણ ચાલુ થઈ જાય છે. અને જીવ પોતાના દોષ અપક્ષપાતપણે દેખવા લાગે છે. 254 પત્રમાં આવી સૂચાયેલો દ્રઢ મુમુક્ષુતાની પ્રાપ્તિ થઈએ જીવ પોતાના દોષ દેખવા લાગે છે, નિષ્પક્ષપણે અપક્ષપાતપણે પોતાના દોષને જોવે છે, મધ્યસ્થ થઈને જોવે છે, ત્યારે એને એ દોષમાં રહેલા જે કોઈ વિપરીત અભિપ્રાયો છે એ પણ એને સમજાવવા લાગે છે, અને એ અભિપ્રાયો અવલોકન કાળે બંધ થઈને છૂટવા લાગે છે. શું કહ્યું અહીંયા, કે એ પ્રકારે સંવેગ અને જોર નહીં હોવાથી પોતે આગળ જઈ શકતો નથી. તત્વનો અભ્યાસ છે, અભ્યાસ કરવાની બુદ્ધિ શક્તિ છે, એટલે વિચારો ફેર્યા કરે છે, પણ આ જ્ઞાયક તેજ હું છું, આ જ્ઞાયક તેજ હું છું એમ તેને ઊંડાણથી ગ્રહણ કરીને જ્ઞાયકની શ્રદ્ધા કરતો નથી. નીચેના સ્ટેજની કોઈ ચર્ચા નથી કરી, પણ નાયક તત્વ હું છું એમ એને ગ્રહણ કરવો, પોતાના અસ્તિત્વને ગ્રહણ કરવું એ ભાવભાષણનું સ્ટેજ છે. ભાવભાષણ આવે પછી શ્રદ્ધા થાય. ગ્રહણ કરવું એટલે ભાવભાષણ, અસ્તિત્વ ગ્રહણ એ ઊંડાણથી આવે છે, એ ઉપર ઉપરથી આવે નહીં. પણ આ જ્ઞાયક છે તે જ હું છું એમ તેને આ ઊંડાણ છે, તો પછી સંકલન કરનારે કાઉન્સ બીડ્યો હોય, બોલવામાં કાંઈ કાઉન્સ ન આવે, એ તો બોલ્યા જ છે, પણ જે વિદ્વાન સંકલન કરતા હોય એને એમ લાગે કે આપણે અહીંયા થોડુંક ચોખવટ કરીએ, સ્પષ્ટતા કરીએ, એટલે કાઉન્સ બાંધે, એટલે પોતાનો અભિપ્રાય અને પોતાનો શબ્દ ઉમેરવો હોય એટલે બ્રેકેટ કરે, કે મૂળ શબ્દ આવી રીતે બોલાયેલો નથી, આ શબ્દ ઉમેરેલો છે, કાઉન્સનો અર્થ એ છે. નાયક તે જ હું છું એમ તેને ગ્રહણ કરીને નાયકની શ્રદ્ધા કરતો નથી. એટલે પોતાના નાયક રૂપી અસ્તિત્વને, જ્ઞાન તત્વના અસ્તિત્વને ગ્રહણ કરતો નથી, અને ગ્રહણ ન કરે તો પછી શ્રદ્ધા તો થાય જ નહીં, કેમ કે અનુભવમાં શ્રદ્ધા થાય છે, અનુભવ કાળે શ્રદ્ધા થાય છે. એટલા માટે શ્રદ્ધાના બળથી હું જ્ઞાયક છું તેવો ભેદ જ્ઞાનનો અભ્યાસ બોલવા રૂપે નહીં અથવા વિકલ્પ રૂપે નહીં પણ અંતરમાંથી કર્યા વગર આગળ જઈ શકાતું નથી. હવે શું છે કે શ્રદ્ધાનું બળ પછી જ્યારે મોક્ષ માર્ગમાં આવે, કોઈ પણ મુમુક્ષુ જ્ઞાન દશા પ્રાપ્ત કરે ત્યારે શ્રદ્ધાના બળથી પાછો એ જ અભ્યાસ ચાલુ કરે. એ વખતે એને બળ વધ્યું, પહેલાં શ્રદ્ધાનું બળ નહોતું મુમુક્ષુની ભૂમિકામાં. અહીંયા અનુભવ થયા પછી દ્રષ્ટિ સવળી થાય છે એટલે શ્રદ્ધાનું બળ ઉત્પન્ન થાય છે. કે શ્રદ્ધાના બળથી હું જ્ઞાયક છું તેવો ભેદ જ્ઞાનનો અભ્યાસ એટલે પ્રયોગાભ્યાસ, માત્ર બોલવા રૂપે નહીં ને વિકલ્પ રૂપે નહીં પણ અંતરથી કર્યા વગર આગળ જઈ શકાતું નથી. મોક્ષ માર્ગમાં પણ આગળ વધવું હોય તો ભેદ જ્ઞાનનો અભ્યાસ જોઈએ અને શ્રદ્ધાનું બળ હોવું જોઈએ. અંતરમાંથી કર્યા વગર ઉપર ઉઠી નહીં, એમ ખાલી વિકલ્પ કરે ઉપર ઉપરથી છે. આ તો અંદર શ્રદ્ધા જ્ઞાનનું બળ છે, ઊંડાણમાંથી આવે છે. એ અભ્યાસ છે એ ઊંડાણથી થાય છે. વેદ જ્ઞાનનો અભ્યાસ છે એ ખાલી ઉપર ઉપરથી ચાલે છે એમ
નહીં.
ખબર તો એ રીતે પડે કે ઉપર ઉપરનો અભ્યાસ હોય તો છૂટી જાય, એની કન્ટિન્યુટી ન રહીએ. કાંઈક પ્રસંગ આવે, ઉદય આવે, એમાં જોડાઈ જાય અને અંદરમાં ભેદ જ્ઞાનનો અભ્યાસ બંધ થઈ જાય. એ ઉપર ઉપરથી હોય તો એવું થાય, ઉપર ચોટ્યો અભ્યાસ. દ્રવ્ય દ્રષ્ટિના જોરથી અને ભેદ જ્ઞાનના અભ્યાસના જોરથી તે આગળ જઈ શકે છે. એ બે એક સાથે હોવું જોઈએ તો પોતે મોક્ષ માર્ગમાં આગળ વધે. તત્વના નિર્ણય પછી પણ શ્રદ્ધાનું બળ જોરદાર રાખીને ભેદ જ્ઞાનના નો અભ્યાસ કર્યા કરવો. નિર્ણય કરીને, નિર્ણય ન થતો હોય નો નિર્ણય સુધી ઓળો એટલે કે ભાવભાષણ સુધી ન પહોંચાતું હોય એને તો નીચે તો કોઈ કામ આવતું નથી. અત્યારે તો મોટાભાગના મુમુક્ષુઓ હજી પરિભ્રમણની વેદનામાં અને જૂરણામાં આવતા નથી. આ તો નિર્ણય સુધી પહોંચવું હોય તો સમ્યક્ત્વની સમીપની ભૂમિકા છે, એ તો સમ્યક દર્શનની સમીપની ભૂમિકા છે. તત્વના નિર્ણય પછી પણ શ્રદ્ધાનું બળ જોરદાર રાખીને ભેદ જ્ઞાનનો અભ્યાસ કર્યા કરવો એ શું છે કે તત્વનો નિર્ણય થાય એટલે પોતાના મૂળ સ્વરૂપનો નિર્ણય થાય. તત્વ એટલે સ્વતત્વ, પોતાનું આત્મતત્વ લેવું, એનો નિર્ણય એટલે ભાવભાષણ, ઓળખાણ, અસ્તિત્વ ગ્રહણ. એ થયા પછી પછી શ્રદ્ધાનું બળ એટલે જે અસ્તિત્વ નાયક તત્વ છે એના ઉપર ભીંસ આવવી જોઈએ પુરુષાર્થની, કેમ કે નિર્ણય વખતે પ્રતીતિ આવે છે, અનુભવાન છે, સ્પષ્ટ પ્રતીતિ આવે છે. એ વિશ્વાસ જે પ્રતીતિ આવે એનું બળ આવવું જોઈએ, બળ ઊભું થાય છે. એને જ્ઞાન બળ પણ કહેવામાં આવે છે અને પ્રતીતિનું બળ પણ કહેવામાં આવે છે. એ જોરદાર થાય અને એ સાથે જોર સાથે ભેદ જ્ઞાનનો અભ્યાસ હોય તો આગળ જઈ શકાય. એમાં શિથિલતા હોય તો પણ આગળ જવાતું નથી. આગળ જવા માટે બે વાત છે, એક પુરુષાર્થનું બળ અને એક ભેદ જ્ઞાન. બે એક સાથે હોય તો આગળ વધી શકાય. એનાથી પહેલા એટલે હા જોર આવવું જોઈએ. જે પ્રતીતિ આવી કે હું જ્ઞાયક તત્વ છું એવી પરમ સ્વરૂપનું ભાવભાષણ સાથે પ્રતીતિ આવી તો બળ ઉત્પન્ન થયા વગર રહે નહીં. સ્વસન્મુખતાનો પુરુષાર્થ ચાલે એ જોરદાર ચાલવો જોઈએ અને ભેદજ્ઞાન કન્ટિન્યુ એક સળંગ એક ધારું ચાલવું જોઈએ. આ બે વાત સાથે હોય તો આગળ જઈ શકાય અને એમ ન હોય તો આગળ ન જઈ શકાય એમ કે છે. પણ તત્વ નિર્ણય પછીની વાત છે. એ તો આખો વિષય જુદો થઈ ગયો કે એ વખતે એને દરેક પોતાના ચાલતા ભાવોમાં પરિભ્રમણ મારું પરિભ્રમણ નથી ગયું અને એના માટે શું કરવું એને કન્ટિન્યુ રહેવું જોઈએ. એ સ્ટેજમાં એ કન્ટિન્યુ રહેવું જોઈએ, ચાલુ રહેવું જોઈએ અને બીજે રસ લેવો ન જોઈએ. હવે આટલા ઉત્તર પછી પાછો કોઈ પ્રશ્ન ઉઠ્યો છે કે સ્વ પરનું સ્વરૂપ બુદ્ધિમાં બરાબર બેસી જાય છે. શું આત્મા આવો છે, મારો આત્મા આવો છે, બીજા આત્માઓ અને પરમાણુ જળ પૂદગળ છે, શરીરાદિ સંયોગો પણ પર છે, એ બધું બુદ્ધિમાં બરાબર બેસી જાય છે, છતાં શુષ્કતા જેવું લાગે છે. શું લાગે છે? એ સમજણમાં શુષ્કતા લાગે છે અને શુષ્કતા આવે કેમ કે ક્રમથી આગળ વધ્યો નથી. શાસ્ત્રમાં છે સ્વપરનું સ્વરૂપ સમજે પણ જે ક્રમથી એને પ્રવેશ કર્યો કરવો જોઈએ એ ક્રમથી પ્રવેશ ન થાય તો શુષ્કતા આવ્યા વિના રહે નહીં. જો પહેલાં પરિભ્રમણની વેદનાથી પ્રવેશ થયો હોય તો શુષ્કતા ન આવે. આ એનો વેદનાથી પ્રવેશ થયો છે ને એટલે ફિલિંગ સ્ટેજ છે, એકલું થિંકિંગ છે એ શુષ્કતા લાવે છે. અથવા અધ્યાત્મ શાસ્ત્રો વાંચે તો પણ અધ્યાત્મનો વ્યામોહ ઉત્પન્ન થઈ જાય અને શુષ્કતા આવ્યા વિના રહે નહીં. શું સ્વપરનું સ્વરૂપ બુદ્ધિમાં બરાબર બેસી જાય છે છતાં શુષ્કતા જેવું લાગે છે? કેવું લાગે છે? શુષ્કતા જેવું લાગી જાય છે. એ પોતે થોડો ખ્યાલ છે, જેને પ્રશ્ન પૂછ્યો છે એને પોતાના પરિણમનનો થોડો ખ્યાલ છે કે બરાબર નથી થતું, સમજાય છે પણ મારું પરિણમન બરાબર ચાલતું નથી, શુષ્કતા આવે છે એની અંદર, પોતે ઈચ્છતો નથી, એવા જીવનો પ્રશ્ન છે. અને ભાવથી ભીંજાઈને જે આવવું જોઈએ તે આવતું નથી તો આ સ્થિતિમાં શું કરવું તે કૃપા કરીને સમજાવશો. પ્રશ્ન બહુ સારા ચાલ્યા છે. ઉત્તર આપે છે બેન્ચ કે પોતાનું કારણ પોતે પકડવાનું છે. કેમ કે અમે તમને કહીએ, હવે એમાં પણ શું છે કે પણ કેવી રીતે પૂછનારનો એટલો અંગત પરિચય તો હોય નહીં તો એનામાં શું ક્ષતિ છે ખબર હોય? ઠીક, પૂછનારે કદી પોતાના દોષોનું નિવેદન કર્યું ન હોય એટલે પોતાના દોષ સાઈડથી પરિચય ન આપ્યો હોય, સાથે રહીને પરિચય થયો ન હોય અને પોતે સામે ચાલીને પરિચય કરાવ્યો ન હોય, પછી એને કેવી રીતે કે તું ક્યાં હાલ માનો છો, તને કેમ શુષ્કતા આવી? કેવી રીતે કે આવું આવા પ્રકારના દોષ પણ મને થાય છે અને તેથી મારે કેવી રીતે આગળ વધવું એ જરા મને દેખાડો. કેમ કે ક્યાં અવરોધ આવ્યો છે એ કેમ ખબર પડે? જ્ઞાની કઈ સર્વજ્ઞ થોડા છે કે એના બધા પરિણામને જાણતા હોય? એ તો જાણતા તો હોય નહીં, પણ દરેક મુમુક્ષુની એક સરખી યોગ્યતા હોય નહીં. આજે આને પ્રશ્ન પૂછો, કાલ બીજા પૂછે, કાલ ત્રીજા પૂછે, તેનો તે પ્રશ્ન પૂછે. દરેકની યોગ્યતા જુદી હોય, અથવા દરેક જુદી જુદી રીતે હલવાઈ ગયો હોય. અવરોધને દરેકના જુદા જુદા હોય. એને કેમ કે ભાઈ તને આ નડે છે? પછી જનરલ ઉત્તર આપવો પડે. એમ તો ન કે પણ તું તારા દોસ્તનું નિવેદન તો કરતો નથી, એ અમારે કહેવાનું એમ કે છે. એને પોતે જેને દર્દ કાઢવું હોય એને ક્યાં દુખે છે એ વાત તો પોતે કરવી જોઈએ કે નહીં? ડાક્ટર પાસે આવીને કે ભાઈ તને માથું દુખે છે કે તને પગમાં દુખે છે કે પેટમાં દુખે છે? દુખે છે ક્યાં એ તો વાત કર, એ વાત કરે નહીં. અને સીધો પ્રશ્ન પૂછે કે બુદ્ધિમાં તો બેસે છે પણ હવે કાંઈ અમારું આગળ હાલતું નથી, હવે અમારે કરવું શું? ત્યારે જનરલ કારણ આપી દીધું કે પોતાનું કારણ પોતે પકડવાનું છે. તમે તું તારામાં શોધ કર, સંશોધન કર, તારું અવલોકન તારા પરિણામોનું કર, અને તારે તારું કારણ પકડવું પડશે. કેમ કે અમને પણ એટલી નવરાશ નથી કે તારે યારે આવીને રહીએ, તારું જીવન તપાસીએ અને તને પછી કહીએ કે જો તું અહીંયા ભૂલ કરે છો. એટલી બધી કેટલાય મુમુક્ષ ઘણા હોય, કેવી રીતે બધાને બધાનો પરિચય થવો શક્ય નથી. શું એટલે દરેકે પોતાનું કારણ પોતે પકડવાનું છે. જરા અઘરું પડે, અને જો પોતાના દોષ જણાવે તો પણ એને પોતાના દોષ જોવા પૂરતું તો નવરાશ લેવી પડશે ને. તો એમાં પણ એને પોતાના દોષ, કારણ તો દોષ જ છે. જે કાંઈ આગળ નથી વધતો એનું કારણ પોતાના દોષ છે. તો એ દોષ જોવે તો પણ એને પકડાય, અને ન પકડાય તો એ દોષ બતાવે તો જ્ઞાની એને સમજાવે કે ભાઈ આ કારણ તારા અવરોધનું છે. પણ ખરેખર આગળ વધવું હોય એને તો જોવું તો પડે કે હું ક્યાં કારણે ઇચકો, આ બધું સમજ્યા પછી ક્યાં કારણે ઇચકો. પોતાનું કારણ પોતે પકડવાનું છે. અંદરથી હૃદય ભીંજવીને આ વેદનામાં આવે તો બધું ભીંજાવાનું શરૂ થાય. અંદરથી હૃદય ભીંજવીને, એ પોતે ઘણી વાર એવા શબ્દો કહે છે, આતરડીમાંથી ભાવના ઉઠવી જોઈએ. કેટલી? ક્યાંથી? આતરડીમાંથી ભાવના ઉઠવી જોઈએ, મારે હવે મારું કલ્યાણ કરી લેવું છે. એમ અંદરથી હૃદય ભીંજવીને આત્માની મહિમા લાવીને, એટલે શું છે આત્માની મહિમા લાવે? એટલે બીજા અન્ય પદાર્થોની, અન્ય સંયોગોની, અન્ય પ્રસંગોની મહિમા છોડીને એમ એમાં ગર્ભિત છે. અસ્થિમાં નાસ્તિ ગર્ભિત છે. આત્માની મહિમા લાવીને એટલે એની મહત્વ, એને પ્રાયોરિટી આપીને, આત્મકાર્યને ની મુખ્યતા આપવી, આત્મકલ્યાણની મુખ્યતા આપવી, તત્વના નિર્ણયને દ્રઢ કરીને, અને પછી તત્વ નિર્ણય કરીને એ નિર્ણય સુદ્રઢ થાય, દ્રઢ કરીને તેમજ તેનો પુરુષાર્થ કરીને, જોર કરીને પોતે જ આગળ જવાનું છે. પોતે પોતાના પરિણામથી આગળ જવાનું છે. કામ તો પોતે જ પોતાનું કરવાનું છે, કોઈ બીજા કામ કરી દે એમ કદી બનવાનું નથી. જે એકત્વ બુદ્ધિ થઈ રહી છે તેને તોડે જ છૂટકો છે. હવે શું છે? અંદરમાં જે એકત્વ બુદ્ધિ થઈ ગઈ છે, શું? એકપણાનો અભિપ્રાય. બુદ્ધિ એટલે અભિપ્રાય. શું? રાગની સાથે અને અન્ય દેહાદી સંયોગ સાથે એક પણ વર્તે છે, તન્મય પણ વર્તે છે, તે તોડે છૂટકો છે, ભિન્નત્વ કરે છૂટકો છે. જ્યાં સુધી પોતાપણું પરમા થઈ રહ્યું છે એમાં ફેર ન પડે તો કોઈ રીતે આત્મકલ્યાણની દિશામાં લાભ થઈ શકે એવું નથી. ભલે જ્ઞાનનો ઉઘાડ ગમે એટલો હોય, કે ભલે ચારિત્રના મંદ કષાયનો ક્ષોભસમ ગમે એટલો હોય, બે ક્ષોભસમ છે, એક જ્ઞાન ગુણનો અને એક ચારિત્ર ગુણનો. પણ એકત્વ બુદ્ધિ તોડવી જોઈએ. થાય છે શું સામાન્યપણે, કે જીવ મુમુક્ષુની ભૂમિકામાં આવીને મંદિર આવે તો પૂજા ભક્તિ કરે, સ્વાધ્યાય હોલમાં આવીને સ્વાધ્યાય કરે, મુમુક્ષુઓ સાથે બેસીને ચર્ચા કરે, ઘરે પાછા એકલા પણ પોતે વાંચન કરે, આ બધું કરે. વાંચન, શ્રવણ, ચર્ચા, ભક્તિ, પૂજા અને આર્થિક ક્ષમતા હોય તો સમર્પણ પણ કરે, એટલે દાનાદી પણ કરે. આ બધું કરવાની સાથે સાથે જે પોતાનું બાહ્ય જીવન છે એમાં શરીર, કુટુંબ, પરિગ્રહ, એ જે કાંઈ પ્રારબ્ધ યોગ્ય સંયોગ છે એમાં પોતાપણું એવું ને એવું હાજું રાખે છે. એ ક્ષેત્રમાં ભિન્નત્વ કરવાનો કોઈ પ્રયોગ ન કરે અને એમને એ જીવન જે રીતે જીવતો હતો એ રીતે જીવે જાય, તો જેમ જેમ સમય જાય તેમ તેમ તેનું પોતાપણું દ્રઢ થતું જાય. એટલે એ સાઈડ સાથે સાથે સંભાળવી જોઈએ. કેમ કે જે કાંઈ વાંચન, શ્રવણ કે ચર્ચા છે એમાં એ વિષય આવે છે કે તું એકત્વ છોડ, પોતાપણું છોડ, તારું અસ્તિત્વ નથી, તારા સ્વરૂપ સિવાય તારું અસ્તિત્વ ક્યાંય નથી, દેહમાં નહીં, રાગમાં નહીં, બીજા કોઈ સંયોગમાં નહીં. હવે એકત્વ છોડવાની દિશાનો કોઈ પ્રયત્ન ન કરે, અરે એ બાજુનો ખ્યાલ પણ ન હોય કે હું રોજ પરિણામ કરું છું એમાં ક્યાં ક્યાં એકત્વ કરું છું, કોઈ જાગૃતિ ન હોય, ઉદય ભાવોમાં કોઈ જાગૃતિ ન હોય કે આ એકત્વ થઈ રહ્યું છે, એ ભયંકર પરિભ્રમણ કરાવશે અને નહીં જાગૃત તો આ એકત્વ દ્રઢ થતું જશે, તો કોઈ રીતે એને જે કાંઈ કરે છે એ સફળ થાય એવી પરિસ્થિતિ આવે નહીં. શું કહે છે, બંને સામસામું છે, અહીં સ્વમાં એકત્વ બુદ્ધિ કરવાની છે અને પરથી એકત્વ બુદ્ધિથી છૂટવું પડવાનું છે, અને એક સાથે સાયમલ્ટેનિયસલી ચાલવું જોઈએ, બે વાત એક સાથે ચાલવી જોઈએ. જ્યાં ઊભો છે ત્યાંથી ખસે નહીં, જ્યાં ઊભો છે ત્યાંથી ખસે નહીં, મારપણાની પકડ એમને એમ રાખે અને આ બાજુ અભ્યાસ રાખે તો એ અભ્યાસ ક્યાંથી સફળ થાય, એ તો નિષ્ફળ જવાનો છે. ખાલી વિકલ્પો જ થવાના છે, વિચારો જ થવાના છે. નાયક નિરાળો છે, નાયક એવો આત્મા તો નિરાળો છે, તે નિરાળાને નિરાળા રૂપે પરિણમનમાં લાવવાનો છે, નિરાળો છે અને પરિણમનમાં પણ નિરાળા રૂપે લાવવાનો છે. સ્વરૂપે તો નિરાળો છે સ્વરૂપે કરીને, પણ પરિણમનમાં પણ ભિન્નત્વ આવવું જોઈએ. બધા જીવોને આબાળ ગોપાલને અનુભવ તો પોતાના જ્ઞાનનો છે, અનુભૂતિ સ્વરૂપ હોવાથી જ્ઞાન તત્વ એવો આત્મા પોતે અનુભૂતિ સ્વરૂપ હોવાથી અનુભવમાં તો જ્ઞાન જ આવે છે, પણ ભિન્ન જ્ઞાન અનુભવમાં નથી આવતું. જે જે જ્ઞેયોને જાણે છે તે તે જ્ઞેયોની સાથે એકત્વ બુદ્ધિ હોવાથી, એકપણાનો નિશ્ચય હોવાથી એકપણું કરે છે, એટલે જ્ઞાનનો ભિન્નપણે ભિન્ન જ્ઞાનરૂપ અનુભવ રહેતો નથી. બસ આ ભૂલ છે, આ ભૂલ છે. આ ભૂલ ભાંગે તો એને માર્ગ આથાવી ગયો, આ ભૂલ ન ભાંગે તો બધું નકામું જાય. ક્રિયા કરે એ નકામું જાય, સમજણ કરે નકામું જાય, ભક્તિ કરે એ બધું નકામું જાય. આ કર્યા વગર છૂટકો નથી. આજે કરે, કાલે કરે, ગમે ત્યારે કરે, લાખ વર્ષે, લાખ ભવે કે અનંત કાળે, વહેલું કે મોડું, આ કરે છૂટકો છે. દેહ ઉપરની દ્રષ્ટિના જોરપૂર્વક દ્રષ્ટિના વિષય ઉપર રહેવું જોઈએ, પુરુષાર્થ પણ એ બાજુનો અસ્થિનો ચાલવો જોઈએ, અને ભેદ જ્ઞાનની પ્રક્રિયા ચાલવી જોઈએ. તેના વગર બીજો કોઈ ઉપાય નથી. અન્ય ઉપાય કરીને કોઈ રીતે આત્મહિત થાય એવું નથી, અથવા મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય એવું નથી. આમ અંતરમાં પોતે પોતાના હૃદયને ભીંજવીને પુરુષાર્થ કરવો, આ એક જ ઉપાય છે. એટલે શું ભીંજવીને? એટલે ફિલિંગ સ્ટેજમાં આવીને. માત્ર વિચાર કર્યા કરે તો શુષ્કતા આવે, પણ ફીલ થવું જોઈએ, લાગવું જોઈએ, તો લાગણીમાં ભીંજાય. લાગે તો લાગણીમાં ભીંજાય, નહીતર કોરા વિચાર થાય. એ કોરા વિચાર એને બીજે રસ્તે લઈ જશે, ઊંધ માર્ગે ચડાવી દેશે. શું સ્વ તરફ જવું હોય તો આ જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. તેવો નિર્ણય પોતાને આવવો જોઈએ, એવો નિર્ણય પોતાને સમજણમાં એ નિર્ણય આવે તો નિર્ણય અનુસાર પછી પરિણામ કરે, અને તે નિર્ણયના બળે તે જાતનો પુરુષાર્થ પોતે કરે તો થાય, ન કરે તો ન થાય. એ કાર્ય પોતાને કરવાનું છે. નિર્ણયના બળે તે જાતનો પુરુષાર્થ પોતે કરે તો થાય, કરવા ધારે તો થાય, નહીતર એ નિર્ણય એમને મધ્ધર રહી જાય અને પોતે ઉદયમાં તણાઈ જાય. એના ઉપર પાછો બીજો પ્રશ્ન ઉઠાવ્યો છે કે અમારો નિર્ણય એમ જ છે કે જ્ઞાયકના આશ્રય વિના સમ્યક દર્શનની પ્રાપ્તિનો કોઈ ઉપાય નથી. આ વાત બરાબર સમજાણી છે, નિર્ણય પાકો કર્યો છે પણ બળ આવતું નથી, તો શું કરવું? જો એ સંવેગનો જ પ્રશ્ન પાછો સંવેગનો આવીને ઊભો રહે છે. શું મોટાભાગે આ પરિસ્થિતિ છે, સમજાય છે બધું પણ પુરુષાર્થ ઉપડતો નથી. કેમ ઉપડતો નથી એ નથી સમજાતું, બાકી બધું સમજાય છે. સમજાય છે બધું, એમાં એક વાત બાકી રહી છે કે પુરુષાર્થ કેમ ઉપડતો નથી એ વાત સમજાણી નથી. જોકે યથાર્થ જ્ઞાનને પુરુષાર્થ ઉપડવાનું કારણ છે. યથાર્થ જ્ઞાન તે પોતે જ, યથાર્થ સમજણ પોતે જ પુરુષાર્થને ઉપાડે છે. એટલે જે કાંઈ બધું સમજાય છે તે યથાર્થપણે સમજાણું નથી. આમ છે, ભલે સાચું સમજાયું હોય તો સાચી સમજણ અને યથાર્થ સમજણ વચ્ચે ઘણો ફરક છે. યથાર્થ સમજણ તે જ ખરેખર તો સાચી સમજણ છે, પણ સમજણ આગમ અનુસાર સાચી હોય તો પણ પુરુષાર્થ ન ઉપડે તો સમજવું ઘટે છે કે યથાર્થતા આવી. આમ તો શું છે, અભિપ્રાય પ્રકરણ આપણે રાતના ચાલે છે, અભિપ્રાય નથી ફેર્યા હોતા. બુદ્ધિથી વાત બરાબર સમજાણી હોય, પણ જે અભિપ્રાયો છે એ તો બધા ફિલિંગ સ્ટેજ વગર બદલાવાના નથી, વેદનાથી માંડીને. એટલે અભિપ્રાયો ફેર્યા નથી. અભિપ્રાયનું બળ ઊંધું છે, પરિણામન સબળું કરવા માગે છે. બળ આવે જ નહીં, ઉત્પન્ન થાય જ નહીં, સીધી વાત છે. હું બહુ સરસ ઉત્તર આપ્યો છે. અંદરનો પુરુષાર્થ કર્યા વગર, એટલે કે લગ્ન લગાડ્યા વગર, જો આ ફિલિંગ સ્ટેજ આવી, લગ્ન પરાણે ન લાગે અને લગ્ન કૃત્રિમતાથી લગાડી શકાય નહીં, એ સમજણથી જ આવે. એ સમજણ કેવી, કે નફો નુકસાન મૂલ્યાંકન કરે એવી, કે જો હું મારું કાર્ય નહીં સાધું, આ ભાવમાં હું મારું આત્મકલ્યાણ કરવાની દિશા અથવા માર્ગ નહીં પકડું, મારા પરિણામો એ માર્ગને એ દિશા નહીં પકડે, તો પછી ચાર ગતિનું પરિભ્રમણ છે એમાં દુઃખનો પાર નથી. અને જો આ દિશા પકડે તો અંતે સાદી અનંત અનંતકાળ સમાધિ સુખમાં અનંત જ્ઞાન અનંત દર્શન સહિત બિરાજમાન થવાનો પ્રસંગ આવશે, એ અવસર પ્રાપ્ત થશે. આમ સુખ દુઃખનું મૂલ્યાંકન કરીને જેટલું મૂલ્ય છે એટલું મૂલ્ય ચૂકવવાની તૈયારી અભિપ્રાયમાં પહેલા થાય, પછી ચૂકવે. કે કોઈ પણ મૂલ્ય ચૂકવવું પડે તો ઓછું છે, આટલું દુઃખ મટતું હોય ને આટલું સુખ થતું હોય તો એની પાછળ કાંઈ ગણતરી કરીને સમર્પણ કરવાનું હોઈ શકે નહીં. બોલો, આ હમણાં બકરી ઈદ ગઈ ને, તો છાપામાં બધું કાંઈક ને કાંઈક તો આવે ને, એ દ્રષ્ટાંત હતું. આપણે તો બધું તત્વ દ્રષ્ટિએ વિચારતા હોય એટલે જુદી રીતે દેખાય, કે ભાઈ આ બકરીને મારવાનું ક્યાંથી થયું? કોઈ ઘેટાને મારી નાખે છે, કોઈ બકરીને મારી નાખે છે. કે ખુદાનો ભક્ત હતો, એને કુરાનનો પ્રસંગ છે એનો, ખુદાનો ભક્ત હતો, ખુદા પ્રત્યે એને ઘણો પ્રેમ હતો, એટલે ખુદાને એમ થયું કે લાવને હું એની પરીક્ષા તો કરું. તો કે તને મારા પ્રત્યે ખરેખર પ્રેમ છે? અરે પ્રભુ, અલ્લાહ તાલા ખુદા તમારી પ્રત્યે પ્રેમ ન હોય તો કોની પ્રત્યે પ્રેમ હોય? તો કે એમ કર, તારી પ્રિયમાં પ્રિય ચીજ મને આપી દે. બોલ, તારી પ્રિય ચીજ શું છે જેના ઉપર તને વધે? તો કે મારો એકનો દીકરો છે ને, એ મને બહુ વાલો છે, સૌથી વાલો એનો છે, એ દીકરો છે. તો કે પછી તું મને આપી દે. હવે આપી દે એટલે કેવી રીતે? કે એમ તો કઈ મળે નહીં, તું એના ગળે છરી માર અને એનું મૃત્યુ થાય તો હું એને લઈ જાઉં મારી પાસે. બાકી આમ તો હું કેવી રીતે લઈ જાઉં? આમ નામ તો કઈ મારે લેવાય નહીં કઈ. શું હવે એમાં આશય શું છે? કે તારી પ્રિય ચીજ પ્રત્યેનો પ્રેમ તોડતું, મારા સાથે પ્રેમ જોડવો હોય તો તારી પ્રિય વસ્તુની સાથેનો પ્રેમ તોડ. પછી પેલો તો સાચો ભક્ત હતો, એટલે એને એના ઉપર છરી મારી. જેવી છરી મારી ત્યાં ચમત્કાર થયો, એ છોકરો હતો એ બકરું થઈ ગયેલો, છોકરાની જગ્યાએ બકરું થઈ ગયેલું. અને એ બકરાના ગળા ઉપર છરી ફરી વળી, બકરું મરી ગયું. અને મોટો ચમત્કાર થયો, એટલે એમ કે ખુદાએ ચમત્કાર કર્યો, ખુદા પ્રસન્ન થઈ ગયા. કેમ કે દીકરો તો મર્યો નહીં, દીકરાની જગ્યાએ બકરું મર્યું. આ ત્યારથી ટ્રેડિશન આલી, બકરાને મારી નાખો તે દિવસે બસ. ઠીક, હવે એ ઉપદેશ ન હોય બકરાને મારવાનો, એના ધર્મમાં એ ઉપદેશ નથી. વાત કંઈક બીજી હતી અને ગાડી ચાલી બીજે પાટે. આપણે તો તત્વ દ્રષ્ટિ વિચારવાનું, કે જો તારે તારા આત્માનો પ્રેમ હોય તો તારે દેહનો, કુટુંબનો, પરિગ્રહનો બધો પ્રેમ છોડવો પડશે, અથવા તારે વાલામાં વાલી જે ચીજ હોય એનો પ્રેમ તારે છોડવો પડશે. બોલ, તને શું વાલું છે? એકવાર નક્કી કર, પૂછ, તને તને પોતાને પૂછ કે તને શું વાલું છે, શું એનો પ્રેમ છોડવો છે? એ એનું સમર્પણ છે, એ એનું પ્રેમ છોડવો એનું નામ સમર્પણ છે. અને તે પોતાના આત્મકલ્યાણ માટે. જો પોતાના આત્મકલ્યાણ માટે વાલામાં વાલી ચીજને મૂકવાની તૈયારી ન હોય તો આત્મકલ્યાણ કરવાની અપેક્ષા રાખવી નહીં. આમ નીકળે છે, એમાંથી આમ નીકળે છે. બકરીદના ઇતિહાસમાંથી પણ એ નીકળે છે. એ ત્યાં પછી ઓલા પરીક્ષા કરે ને એવી બધી વાત આવે, લોકોને હેલીને સમજાય એવી, પણ અંદરનું તત્વ એ છે. બે સાથે જ હોય છે, બે સાથે જ હોય છે. જેને લગ્ન લાગે એ પુરુષાર્થ સહિત જ હોય. પુરુષાર્થ હોય તો લગ્ન સાથે હોય એમ છે. લગ્ન છે એ પહેલા સ્ટેજમાં લાગે છે, જ્યાં મૂલ્યાંકન સમજાય છે કે આટલું દુઃખ મટે ને આટલું સુખ થાય. એટલે જીવનો સ્વભાવ એવો છે કે જેટલો નફો મળે એટલો રસ અને રુચિ ઉપજે અને એટલો પુરુષાર્થ કરે. સંસારમાં શું કરે છે, તમને ધંધામાં કોઈ કામ એવું મળી ગયું કે એક કામ કરો એટલે તમારે આખી જિંદગી રહેવું ન પડે, પછી કેવા લાગી પડો, બધું મૂકીને કે હમણાં આ કરી લ્યો પછી જોશું આપણે. એ સ્વાધ્યાયને બધું પડતું મુકાઈ જાય. એક વખત આ 6-12 મહિનામાં આ કામ પતી જાય ને પછી આપણે એ જ કરવું છે. શું થઈ જાય કે ન થઈ જાય? કેમ કે એક કામમાં આખી જિંદગીની પછી પરિશ્રમ બચી જવાનો છે. આ કહે છે કે અનંતકાળમાં તું એક કામ કર, અનંતકાળનો તારો પરિશ્રમ બચી જવાનો છે. કેટલી પ્રાયોરિટી આપવી જોઈએ? સમજાય, યથાર્થ સમજાય તો લગ્ન લાગ્યા વગર. લગ્ન નથી લાગી એનો અર્થ એમ છે કે હજી સમજાણું છે તેમાં યથાર્થ પણ આવ્યું નથી. આમ છે, સમજાણું છે ખોટું નથી. સમજાણું પોતાને સમજાય, બીજાને સમજાવી શકે એવી પણ શક્તિ હોય, પણ લગ્ન ન લાગે તો એ બે વાત નકામી થઈ જાય. એ તો શું કામ લાગે, એ તો રખડવાનો રસ્તો છે. અંદરનો પુરુષાર્થ કર્યા વગર અને લગ્ન લગાડ્યા વગર છૂટકો જ નથી. આ સિવાય બીજી કોઈ રીતે છૂટકો નથી. એ વાત નક્કી છે કે છૂટકો નથી. અનાદિનો બીજો અભ્યાસ છે ઊંધી પ્રેક્ટિસ. અભ્યાસ એટલે પુસ્તક ઊંધા વાંચે છે એમ નહીં, ઊંધી પ્રેક્ટિસ છે. અનાદિથી અવળી પ્રેક્ટિસ છે. પ્રમા પોતાપણું દરેક પરિણામે કર્યા જ કરે છે. પછી બાળકને રમાડે ઘરમાં તો કે આ મારો મિત્ર, ઘરની કોઈ ચીજ વસ્તુ નજરમાં આવે તો કે આ ચીજ મારી, કપડું નજરમાં આવ્યું તો કે આ કપડા મારા. મારા પણ જે કાંઈ દેખાય છે એ બધો ઊંધો અભ્યાસ ચાલે છે. અનાદિનો બીજો અભ્યાસ છે. બીજો એટલે વિપરીત, ઉલટો. ભાષા બહુ મૃદુ હતી. અવળો અભ્યાસ છે ને ઊંધો અભ્યાસ છે ને એમ નહીં કહેવાનું, પણ બીજો અભ્યાસ છે એમ કે હિંમતભાઈ કહેતા હતા એક વાર કે મેં ઓલું સંકલન કર્યું ને બહેનશ્રીના વચનામૃતનું સંકલન એમણે કર્યું ને, તો પછી એમાં સંકલન કરતા કોઈ લખનાર તો ઝીલનાર તો પોતાની ભાષામાં ઝીલ્યું હોય, ભાવ તો જે આવ્યા હોય. અજ્ઞાનીને આવું સમજાતું નથી એમ અંદર લખેલું, હ એમને એમ રાખેલું. પછી વંચાયું કે ભાઈ બધું વંચાવી દીધેલું, એટલે ક્યાંક સુધારો વધારો કર્યો હતો કે અજ્ઞાનીને આવું સમજાતું નથી એમ નહીં એમ એમ કાઢી નાખો ને. તો કે શું લખવું ત્યાં? તો કે બીજાને આવું સમજાતું નથી. ઠીક, જ્ઞાનીને સમજાય છે અને બીજાને સમજાતું નથી. આપણે શું કરવા, કોઈને અજ્ઞાની અજ્ઞાની એમ કર્યા કરવું, એ ન સમજાતું, તું અજ્ઞાની છું, તું અજ્ઞાની છું, તું અજ્ઞાની છું, એવું શું કરવા કર્યા કરું. બીજાને નહીં, બીજાને આવું ન સમજાય એમ હળવું લખાવે. એમ બીજો અભ્યાસ છે, ખરેખર તો ઉલટો અભ્યાસ છે, અવળો અભ્યાસ છે, ઊંધો અભ્યાસ છે, કે બીજો અભ્યાસ છે. અને પુરુષાર્થની મંદતા છે, અભ્યાસ ઊંધો હોય, પ્રેક્ટિસ ઊંધી હોય, એટલે પુરુષાર્થ ઉપડે ક્યાંથી? એટલે ગમે ત્યાં ક્યાંક રોકાવા કરતો જ હોય. જો ક્યાંક શબ્દ લીધો, કેમ કે દરેકનું રોકાવાનું જરાક પ્રકાર જુદો જુદો હોય છે. તો પ્રશ્ન પૂછનાર ક્યાં રોકાતો હોય એની ખબર હોય, અને એ ક્યાં રોકાય છે એને બતાવે ત્યારે એની સાંભળવાની પણ તૈયારી હોય, એટલે એની નમ્રતા હોય, સંભળાવનાર અને સાંભળનાર વચ્ચેની આત્મીયતા હોય, નમ્રતા હોય, એટલે માન ન ચડ્યું હોય, ખોટું લાગે એવું ન હોય, ત્યારે એને એમ કહી શકાય કે ભાઈ તું અહીંયા રોકાશ ને, આ તને તકલીફ આપે છે, અહીંથી ઉઠી જાય એક વાર. અને એ રીતે એને લાભનું કારણ બને. પણ એ તો નાની સાથે એટલી આત્મીયતા કેળવી હોય તો બની શકે, નહીં તો એમ કે ક્યાંક રોકાય છે, તું તપાસ, અંદર પકડ, તારી મેળે જરાક જો, હું જોતા આવડે તો પકડાય ને ન જોતા આવડે તો પકડાય પણ નહીં, એનો બીજો કોઈ ઉપાય નહીં, બીજો રસ્તો નહીં પછી. પણ પુરુષાર્થ નથી ઉપડતો એટલે ગમે ત્યાં ક્યાંક તો એ રોકાયા કરતો જ હોય છે, એ સાબિતી છે. પુરુષાર્થ નથી ઉપડ્યો એની સાબિતી છે કે ખરેખર ક્યાંક રોકાઈ ગયેલો છે. ઊંધો ચાલે છે, એ બધું મૃદુ ભાષામાં વાત કરે. ગુરુદેવ ઘણી વાર કે મન નથી આવું, ઉલટો અવળો પુરુષાર્થ છે. મેન્સરન ભાષા ઘણી મૃદુ હતી. પણ ગમે ત્યાં રોકાણો હોય જીભ, પણ જો ભેદ જ્ઞાનનો વારંવાર અભ્યાસ, વારંવાર અભ્યાસ, હું ભેદ જ્ઞાનનો વારંવાર વારંવાર અભ્યાસ કર્યા જ કરે તો તે જ ઉપાય છે, ગમે ત્યાંથી નીકળી જાય. શું કે અવલોકનના કાળમાં ખ્યાલ આવી જાય છે, પણ એનું નિદાન છે, ઉપાય તો ભેદ જ્ઞાન જ છે. ભેદ જ્ઞાન કરે એ ગમે ત્યાં રોકાણો હોય તો ઉપડી જાય, પણ ભેદ જ્ઞાનના સ્ટેજ સુધી પહોંચે તે ભેદ જ્ઞાન કરે ને, એ સ્ટેજે ન પહોંચે તો ભેદ જ્ઞાન કરવું હોય તો થાય નહીં. ફરી પાછો પ્રશ્ન ઉઠાવ્યો છે કે આપ કહો છો તે વાત સાચી છે કે બુદ્ધિમાં બેસે છે, સંમત કરે છે કે જીવ ક્યાંક રોકાતો હોય છે, એ વાત તો નક્કી છે, અને જ્યાં રોકાય છે તેનો ખ્યાલ પણ આવે છે, પણ તે વખતે કઈ રીતે જુદું પડવું? પૂછનાર કંઈક વિચારે છે અંદરમાં, કંઈક પોતાની ભૂલ જોવાનો, પોતાના પરિણામને જોવાનો કંઈક પ્રકાર છે, એટલે કે ખ્યાલ તો આવે છે. હવે ખ્યાલ કેવી રીતે આવે? કે પોતાના પરિણામ તે જ વિષયમાં, તે જ વસ્તુમાં, તે જ પદાર્થમાં, તે જ પ્રસંગમાં વારંવાર ચાલ્યા જાય. ક્યાંથી પકડાય? આ પકડવાને ચીપ્યો છે, પકડવા માટે ચીપ્યો જોઈએ ને, બોલો. કાન ખજૂરો છે, દોષ છે એ કાન ખજૂરો છે, હાલો જાય છે, પકડવા માટે એને ચીપ્યો હોવો જોઈએ. કેવી રીતે પકડવો? કે તારા પરિણામ વારંવાર ક્યાં જાય છે એ જોઈ લે. વારંવાર તારા પરિણામ જે પદાર્થ, જે વસ્તુ, જે વ્યક્તિ, જે પ્રસંગ જ્યાં જતા હોય ત્યાં તું રોકાઈ ગયો છો. હા, આ ચીમકીઓ આપ્યો તને પકડ તારા દોષ ને. ખ્યાલ આવ્યો કે આવ્યો? તો હવે એ વખતે શું કરવું? ખ્યાલ આવ્યો, ખ્યાલ તો ખ્યાલ છે, એ વખતે કરવું શું? આ પ્રશ્ન ઉઠાવ્યો છે, એનો ઉત્તર આપે છે કે જ્ઞાનથી નિર્ણય કર્યો પણ અંદરથી હૃદય એટલું ભીંજાયેલું હોય, પોતાને અંદરથી ખટક લાગે તો છૂટો પડે. ફિલિંગ સ્ટેજની વાત કરે છે, શબ્દો સાદા સાદા છે. નિર્ણય કર્યો તો એ તો તારી બુદ્ધિએ કામ કર્યું, તું બુદ્ધિ ઉપરાંત લાગણીનું શું? કે તને જે તારો રોકાણનું સ્થળ પકડવાનું એમનો એની ખટક કેટલી ઊભી થઈ, કેટલું ખટક્યું તને અને કેટલું દુખ્યું તને. અંદરથી હૃદય ભીંજાયેલું હોય તો એનું દુઃખ ને ખેદ થયા વિના રે ને, એ બધા ફિલિંગ સ્ટેજ છે. એનું દુઃખ લાગવું જોઈએ. કેમ દુઃખ લાગે? કે અરે આ બધો પ્રકાર હજી મારો જતો નથી, તો આ જીવને હજી કેટલું પરિભ્રમણ કરવું છે, હજી કેટલું દુઃખી થવું છે, હજી દુઃખથી નથી છૂટવું, એમ કરીને અંદરમાં ખટકે, અંદરમાંથી ખટક લાગવી જોઈએ. ઉપર ઉપરથી નહીં, અંદરમાંથી ખટક લાગવી જોઈએ. તીવ્રપણે અંદરમાંથી લાગે તો નીકળ્યા વગર રહે નહીં, એ નાસ્તિની સાઈડથી. અસ્થિથી નાયકની મહિમા આવવી જોઈએ અને પોતાના સ્વરૂપની અને આત્મકલ્યાણની અધિકાય, મહિમા એટલે અધિકાય આવવી જોઈએ. અધિકતા જ્યાં સુધી બીજે રહી છે ત્યાં સુધી સ્વરૂપની અધિકતા આવે નહીં. એક પોતાના સ્વરૂપને છોડીને ક્યાંય અધિકાય આવવી જોઈએ નહીં. ક્યાંય અધિકાય રહી હોય તો સ્વરૂપ હાથમાં આવે, સ્વરૂપ તો પોતે જ છે. આ વિભાવ માત્ર દુઃખરૂપ છે, સમસ્ત જેટલા વિભાવ છે તે દુઃખરૂપ છે. તેવું અંદર વેદનમાં લાગવું જોઈએ. જો ફિલિંગ સ્ટેજની વાત કરશે, વિચારમાં તો સમજાઈ ગયું કે તું વિચાર કરી શકે છો, તને સમજાય છે, એમ ન ચાલે. વેદનમાં કેટલું આવે છે, વેદાય છે કેટલું, એ નક્કી કરતું છે. માર્ગ અનુભવનો ને વેદનનો છે, માર્ગ વિચારનો માત્ર નથી. અંદર વેદનમાં લાગવું જોઈએ. આ વિભાવ દુઃખરૂપ છે અને દુઃખ ફળરૂપ છે તેવી ખટક લાગે, વેદનથી ખટક આવે તો તેનાથી છૂટો પડે, તો એની ચિકાસ છૂટી જાય. એ વેદના છે એ વિભાવની ચિકાસને લુખાસમાં ફેરવી નાખે છે, ત્યાંથી લુખો થઈ જાય. નિર્ણય પછી પણ તેને ચિકાસને લઈને ચોંટે છે, લુખાસને લઈને ઉખડે છે, એટલે છૂટો પડે. નિર્ણય પછી પણ તેને પોતાને ખટક લાગવી જોઈએ તો છૂટો પડે. સમજાય? જ્ઞાનથી નિર્ણય કર્યો હોય કે આ ભૂલ છે, અહીંયા આપણા પરિણામ જાય છે, પણ ખટક લાગે તો છૂટો પડે. જો આંખમાં કણું પડ્યું હોય તો ખટકે છે. કણું એટલે શું? કે કસ્તરનો બહુ નાનો પાર્ટિકલ હોય એને કણું કહે છે, કણ જેવો એટલે એને કણું કહે છે. ત્યાં કોઈ એમ વિચારે છે કે ભાઈ નાનું એવું છે ને, આવડી મોટી આંખમાં હવે ક્યાંક હોય તો એમાં શું ભલે ને રહ્યું? હે, આંખનો તો એક ઇંચનો એરિયા છે, એની અંદર કણ તો કેટલું નાનું હોય, જરાક જેટલું હોય. તો ત્યાં કોઈ એમ વિચારે છે કે આટલાકમાં હું અને જોવામાં ક્યાં આડું આવે છે કાંઈ કે નહીં? જ્યાં સુધી નીકળે નહીં ત્યાં સુધી ખટકા કરે, ત્યાં સુધી એને ત્યાં જ ઉપયોગ રહ્યા કરે, એને કાઢે છૂટકો. એનું નામ ખટક કહેવાય. ખટક કોનું નામ કહેવાય? પોતાના પોતાની ભૂલ પકડાઈને નિર્ણય થાય કે આ ભૂલ છે, એની ખટક ક્યારે કહેવાય? કે નીકળે નહીં ત્યાં સુધી ખટકા કરે, એનું નામ ખટક. આવી એક ભૂમિકા મુમુક્ષુની હોય છે, અને એ જ્યારે ખટકમાં આવે છે ત્યારે પછી ક્યાંય રોકાતો નથી, પછી નહીં રોકાય. નિર્ણય પછી પણ તેને પોતાને ખટક લાગવી જોઈએ તો છૂટો પડે. માત્ર વિચાર કર્યા કરે એમ નહીં, જુઓ, માત્ર વિચાર કર્યા કરવા તે આ કામને સફળ થવા માટે પર્યાપ્ત કાર્ય નથી, અધૂરું કામ છે. એ પૂરું કામ નથી પણ અધૂરું કામ છે. માત્ર વિચાર કર્યા કરે એમ નહીં પણ અંદરથી ખટક લાગવી જોઈએ. ખટક ઉપર કાટનું જોર છે. લાગણી અંદરમાં શું? લગ્ની. લગ્નની લાગણી, ખટકની લાગણી, આ વાત ખાસ એમના પ્રવચનમાં આવે, એમની ચર્ચામાં પ્રવચનમાં આ વાત ખાસ આવે કે અંદરમાં લગ્ની લાગવી જોઈએ અને પોતાના દોષની ખટક લાગવી જોઈએ. એ જે ખાસ વાત આવતી હતી એની પાછળ કારણ એ છે કે પોતાને એ પ્રકારનો અનુભવ થઈને એમાંથી પસાર થયા છે અને આગળ વધ્યા છે. એટલે આડકતરી રીતે એમ કહી શકાય કે આડકતરી રીતે પોતાનો અનુભવ બતાવે છે. બસ અનુભવીના રસ્તે, અનુભવીના માર્ગે એ બતાવે છે. એમ થયેલો જ અનુભવ સુધી પહોંચી જઈશ, આ સીધી વાત છે. પછી છેલ્લો પ્રશ્ન ઉઠાવ્યો છે કે જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આવું જ કર્યા કરે એમ, કે એનો ઉત્તર જરા વિસ્તારથી આપ્યો છે. આવતીકાલના સ્વાધ્યાય Yeah.